යොහන්නේ ලැකලි සුවාතක යන ත්‍රිජෝ අධ්‍යාය 1 થી 21 කලම් and John chapter 3 verses 1 to 21.
සුදු වචන ආප්‍රමයල සමාවිෂේ නිකොදෙමස් නාමයේ පරෝෂ්‍යමා එක් ජාන හතෝ તે યહૂદીઓનો અધિકારી હતો તે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું કે રાબી અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કાર તું કરશે તે કરી નહીં શકે ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું જો કોઈ માણસ નવો જન્મ પામી ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી નિકોદેમસ તેને કહે છે કે માણસ ઘરડો થઈને જન્મ કેમ પામી શકે તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં બેસીને જન્મ લઈ શકે છે ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી જે દેહથી જન્મેલું છે તે દેહ છે અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે મેં તને કહ્યું કે તમારે નવો જન્મ પામવો જોઈએ એથી આશ્ચર્ય પામતો ના વા જ્યાં ચાહે છે ત્યાં વાય છે અને તું તેનો અવાજ સાંભળે છે પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ તું નથી જાણતો હરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે નિકોદેમસે તેને ઉત્તર આપ્યો કે એ વાતો કેમ બની શકે ઈસુએ તને કહ્યું કે તું ઈસરાયલનો ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો હું તને ખચિત ખચિત કહું છું કે અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ અને જે જોયું છે તેની શાહેદી પૂરીએ છીએ પણ તમે અમારી શાહેદી માનતા નથી જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી છતાં તમે વિશ્વાસ કરતા નથી તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો આકાશમાંથી ઉતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચડ્યું જે મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે એ માટે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જન દીકરો આપ્યો એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે કેમ કે જગતનો ન્યાય કરવા સારું નહીં પણ તેનાથી જગતનું તારણ થાય તે માટે દેવે પોતાના દીકરાને જગતમાં મોકલ્યો છે તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી થડતો નથી પણ જે વિશ્વાસ નથી કરતો તે અપરાધી ઠરી ચૂક્યો છે કેમ કે દેવના એકાકીજનિત દીકરાના નામ પર તેણે વિશ્વાસ કર્યો નથી અપરાધી ઠરાવવાનું કારણ એ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસોએ અજવાળાના કરતા અંધારું ચાહ્યું કેમ કે તેઓના કામ ભૂંડા હતા કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે અને પોતાના કામ ન વખોળાય માટે અજવાળા પાસે આવતો નથી પણ જે સત્ય કરે છે તે પોતાના કામ દેવથી કરાયા છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે પેલા વચનો આશ્રિત કરો
પ્રભુના વચનો જીએ તે પેલા આપણે ટૂંકી પ્રાર્થના કરીએ પવિત્ર પિતા તારો પવિત્ર આત્મા મારી સાથે આવવા દે કે જેથી કરીને અમે તારા વચનોનો ખુલાસો કરીએ તારે બાપ જે કંઈ અમે ભૂલ કે ભૂલે હોય તે એમને યાદ કરાવે એવું કૃપા કરી દેવાતી છે આપણે જે વાંચન વાંચ્યું અને બહુ જ એવો વિષય છે કે જે વિષય તમે ઘણા બધા જાણો છો પણ જ્યારે હું વિચાર કરતો હતો તો આ નિકોદેમસ કોણ જો તમે નિકોદેમસ વિશે વિચાર કરો તો કહે છે એ હિબ્રી ભાષાનો ખાસ પારંગત હતો એ ફરોશી હતો સન હેન્ડ્રિસ જે યહૂદી ધર્મની મોટામાં મોટી એક મંડળી હતી એનો એ પ્રમુખ હતો અથવા તો સોરી એ એનો એક સભ્ય હતો એટલું જ નહીં પણ કહે છે કે જ્યારે જ્યારે સમય મળે ત્યારે મૂસા અને એઝરાનો પદ એ લેતો હતો, પુષ્કળ ધનવાન હતો, એનો ભાઈ એ કહે છે હિસ્ટોરિયન હતો અને એ ગમાલિયાના હાથ નીચે ભણેલો હતો. એટલે આ દુનિયાના કોઈ પણ વાના વિશે તમે વિચાર કરો તો એ નિકોદમસની પાસે હતા. નિકોદમસને કોઈ વાતની એવી જરૂર હતી નહીં કે એ કયુંના માટે કંઈક શોધ કરવા જાય, પણ કહે છે કે એક દિવસે રાત્રે એ પ્રભુ શ્રી ખ્રિસ્તને મળવાને માટે જાય છે. અને હું વિચાર કરતો હતો કે શા માટે એણે આ પ્રભુ શ્રી ખ્રિસ્તની પાસે જવું જોઈએ, કારણ કે પ્રભુ શ્રી ખ્રિસ્ત એ યહૂદી અધિકારીઓને માટે સનહેડ્રિનની મીટિંગોને અથવા તો એની જે સભા હતી એના માટે એ કહે છે દોષ સમાન હતો, એ જરા પણ એમને પસંદ કરતો ન હતો. પણ આ નિકોદિમસ એને ભૂખ હતી, અને ભૂખ હતી એ ભૂખ હતી કે એના આત્માનું શું, એ એના આત્માનો વિચાર કરતો હતો. એટલે એ પ્રભુ શ્રી ખ્રિસ્તની પાસે આવે છે અને આપણે ત્યાં વાંચીએ છીએ ત્યારે કહે છે કે આ પ્રમાણે કહે છે કે યહૂદી કરીનો અધિકારી હતો રાત્રે ઈસુની પાસે આવીને તેણે કહ્યું કે રાબી, અમે જાણીએ છીએ કે તું દેવથી પાસેથી આવેલો ઉપદેશક છે. ત્યાં આગળ શબ્દ રાબી વાપરવામાં આવે છે, રાબી એટલે ગુરુ અથવા તો શિક્ષક. તમે જો મેરી મેગ્ડલિન જ્યારે પ્રભુ શ્રી ખ્રિસ્તની ખબર આગળ જાય છે અને જ્યારે ઈસુ એને કહે છે કે મરિયમ, ત્યારે કહે છે રાબોની, રાબોની એટલે મારા ગુરુ, મારો પ્રભુ, મારો શિષ્ય. પણ આઈ ગાડી નિકોદિમસ રાબી શબ્દ વાપરવામાં આવે છે અને કહે છે અમે જાણીએ છીએ, એટલો જ આવ્યો છે. અને ત્યાં શબ્દ વાપરવામાં આવે છે કે અમે જાણીએ છીએ. અમે કોણ? તમે વિચાર કરો, કદાચ એની સાથે આ પ્રભુ શ્રી ખ્રિસ્ત ચમત્કાર કરે છે અને ચમત્કાર કરે છે અને એ કહે છે આંધળાની આંખો ઉઘાડે છે, પાંગળાને ચાલતા કરે છે, બેરાને એ સાંભળતા કરે છે, અરે કહે છે વિધવાનો જે પુત્ર મરેલો હતો એની ઠાઠ લેવી જતા હતા એને ઉભી રાખી અને કહે છે એને સાજો કરે છે, એને જીવતો કરે છે. અરે ચાર દિવસના મરેલા લાલરસને કહે છે, એ કહે છે કે લાલરસ બહાર આવ અને એ બહાર આવે છે. આવા મોટા મોટા ચમત્કાર કરનાર એક પ્રભુ શ્રી ખ્રિસ્ત એ કોઈ સામાન્ય માણસ નથી, પણ એ પ્રભુની પાસેથી આવેલો એ પ્રબોધક હશે જેની સાથે પ્રભુ છે, એટલે એને મળવા આવે છે. અને સૌથી વધારે જો નિકોદિમસને કંઈ ગમ્યું હોય તો ત્યારે એને મંદિરનું શુદ્ધિકરણ કર્યું, ત્યારે કહે છે હા સમય એવો આવી ગયો છે કે જરૂર હતી આ મંદિર, કે જે મંદિર કે જે મારી પ્રાર્થનાની મંદિર કહેવાતું હતું એને કહે છે છો અને લૂંટાણાનું ખોતર કરી નાખ્યું છે. અને નિકોદમસ આથી બહુ પ્રભુ શ્રી ખ્રિસ્તની સમક્ષતા સ્વીકારવા તૈયાર થયો હોય અને પ્રભુ શ્રી ખ્રિસ્તની પાસે આવે છે, ત્યારે પ્રભુ શ્રી ખ્રિસ્તની પાસે આવીને એને શું કહે છે, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે. કેમ કે જો કોઈ માણસ સાથે દેવ ન હોય તો જે ચમત્કાર તું કરે છે તે કદી કરી શકે નહીં. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત ખચિત કહું છું કે કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવના રાજ્યને જોઈ શકતો નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તને કશું જ બીજું પૂછતો નથી, તું કોણ છે, ક્યાંથી આવ્યો છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એક મિશન હતું, એ મિશન તો લોકોના આત્માનું ધારણ કરવા માટે, અને એને કહે છે કે તારે પવિત્ર આત્મા પામવાની જરૂર છે. ખચિત ખચિત કહું છું કે જો કોઈ માણસ નવો જન્મ પામ્યો ન હોય તો તે દેવનું રાજ્ય પામી શકતો ન હોય. હિન્દુ ધર્મમાં 184,000 અવતારોની વાત કરે છે, એ જન્મની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા નથી. માણસ જન્મ્યો, પાપ કર્યું, બીજા દાડે શિયાળું થયું, ત્રીજા દાડે સાપ થયો, ચોથા દાડે નાગ થયો, પણ 184,000 વાર સુધી ફરીથી આ માણસનો જન્મ લેવા માટે એને જન્મવું પડતું હતું. એ જ જન્મની વાત કરતા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે નવો જન્મ એટલે નો માણસ પરું, બીજો જન્મ. એ જન્મ તમે ક્યારે પામી શકો? આપણે દરેક પાણીથી જન્મ્યા છીએ. જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણે પાણીથી જન્મ પામ્યા છીએ. પણ કહે છે તમારે પવિત્ર આત્માથી જન્મવાની જરૂર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેતા નથી કે તમે પવિત્ર આત્માથી જન્મવાનું એક જ કારણ છે કે તમે બાપ્તિસ્મા લો, એ નથી. કે છે તમે પાણીનું બાપ્તિસ્મા લે એની જરૂર નથી. પાણીના બાપ્તિસ્માની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા નથી. પણ કહે છે ત્યાં આગળ એ પવિત્ર આત્માની ત્યાં વાત કરે છે. અને એ પવિત્ર આત્મા તમે ક્યારે પામી શકો છો? કે જ્યારે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો છો. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે માર્ગ સત્ય તથા જીવન હું છું. અને જ્યાં સુધી તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવતા નથી ત્યાં સુધી તમે આ નવો જન્મ પામી શકતા નથી. અને નિકોદેમસ કહે છે કે કેવી રીતે નવો જન્મ પામો? શું માનવ ઉદર મળીને મેં ફરીથી જન્મ પામી શકીએ છીએ? નિકોદેમસ યહૂદી ધર્મનો સાક્ષાત એક ગુરુ હતો. એને મૂસાના કાનૂન કાયદા દરેકનું ભાન હતું, પણ નવા જન્મ વિશે એ અજાણ હતો. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તારે પવિત્ર આત્માથી નવો જન્મ પામવાની જરૂર છે. અને જ્યાં સુધી આપણે પવિત્ર આત્મા પામતા નથી ત્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોઈ શકતા નથી. ધર્મ તમને સ્વર્ગમાં લઈ જવાનો નથી. ચર્ચ તમને ધર્મ પાળવાથી પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે લઈ જવાનો નથી. સ્વર્ગની કોઈ આશા ધર્મથી કે ચર્ચથી નથી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જ્યાં સુધી તમે સ્વીકાર ન કરો ત્યાં સુધી તમે એ પામી શકતા નથી. એટલે જ કોઈ વાર હું ક્રિશ્ચિયન ચર્ચની અંદર વાંચું છું કે બોર્ન ટ્વાઇસ ડાય વન. એક કહે છે કે એમ લખેલું છે કે બે વાર જન્મો તો એક વાર મરણ પામો, અને એક વાર જન્મો તો બીજી વાર મરણ પામવાનું છે. એનો અર્થ એ કે જો તમે પવિત્ર આત્માથી જન્મ પામ્યા છો તો તમને અનંત જીવનની ખાતરી એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસેથી મળે છે. પણ જો તમે એક જ વાર જન્મ્યા છો તો બીજું મરણ એ અનંત કાળનું એ કહે છે શૈતાનની સાથેનું છે. તમે કયું પસંદ કરો છો એ ઉપર તમારો આધાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ જ અજાયબ જેવા શબ્દોમાં આ નિકોદેમસને સમજાવે છે. અને ત્યાં કહે છે કે જ્યાં વા વાય છે એ તમે સાંભળો છો, તમે એનો સ્પર્શ કરી શકો છો, પણ તમે જોઈ શકતા નથી. પવિત્ર આત્માની વાત પણ એ એવી છે કે નિકોદેમસ ઉત્તર આપ્યો, વા જ્યાં વાય છે ત્યાં વાય છે, અને તું તેનો વાસ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે તું જાણતો નથી. દરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું છે. જ્યારે તમે આત્માથી જન્મેલો છો ત્યારે તમારા જીવનમાં કોઈ પરિવર્તન તમને દેખાતું નથી. પણ તમારી પાસે જે વ્યક્તિ આવે છે, તમારા સમાગમમાં જે વ્યક્તિ આવે છે, એને એનો સ્પર્શ થાય છે અને તમારા જીવનથી પવિત્ર આત્માની ત્યાં ખાતરી કરાવે છે. કહે છે કે આપણે ગમે તેટલું બાઇબલ જાણતા હોય, આપણે ગમે તેટલું પ્રાર્થનાઓ કરતા હોય, ગમે તેટલા ચર્ચમાં જતા હોય, પણ જ્યાં સુધી તમને પવિત્ર આત્માનું જ્ઞાન થયું નથી ત્યાં સુધી તમે કંઈ જ સમજી શકતા નથી. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને કહે છે કે જો હું આ જગતની વાતો તને કહું છું તો તું કદાચ સમજી શકતો નથી, તો હું તને ઉપરની વાતો કહું તો તું કેવી રીતે સમજી શકીશ? કારણ કે નિકોદેમસને ખબર નહોતી કે આ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપદેશક નથી, પણ પિતા પુત્ર અને પવિત્ર આત્મા એ કહે છે એ ત્રિધન્ય દેવ કહે છે મારી સામે મારી સાથે વાત કરે છે. આ જેની ખાતરી પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણો દેવ છે, આપણો તારણહાર છે, તેની જ્યાં સુધી આપણે ખાતરી થતી નથી ત્યાં સુધી આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતી શકતા નથી. અને ત્યાર પછી આ નિકોદેમસને ત્યાં આગળ વાલીઓ મૂકીને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મિશન છે એ મિશનની ત્યાં આગળ આપણને વાત કરે છે. ત્યારે ત્યાં આગળ કહે છે તમને અને મને નિકોદમસ આગળ સાંભળે છે કે નહીં ખબર નથી, પણ આ પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે કેમ કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે પોતાનો એકાકીત દીકરો તેને આપ્યો, એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. નિકોદિમસને અનંત જીવન પામવું હતું, ઉપદેશકની પાસે આવે છે પણ એ સમજી શકતો નથી. પ્રભુ શ્રી કૃષ્ણનો આપણે આભાર માને છે કે તેના પવિત્ર વચનોની મારફતે આ પવિત્ર આત્માની સંગત તમને અને મને થઈ છે. બીજું કહે છે કે હું ન્યાય કરવા આવ્યો નથી, જગતનું તાણ થાય તે માટે પોતાના દીકરાને યહોવા બાપે આ દુનિયા પર મોકલી દીધો છે. અને એ જ વાત પાઉલ કહે છે કે તમારામાં હવે દંડાજ્ઞા નથી, તમે પાપ કરો છો એ પાપની કોઈ દંડાજ્ઞા તમારા માટે નથી જો તમે પ્રભુ શ્રી ખ્રિસ્તનો સ્વીકાર કર્યો હોય તો. અને એ જ વાત પ્રભુ શ્રી ખ્રિસ્તા કહે છે કે ન્યાય કરવા સારું નહીં પણ જ્યાંથી જગતનું તાણ થાય એ માટે દેવે પોતાના દીકરાને આ જગતમાં મોકલ્યો છે. અને તેના પર જે વિશ્વાસ કરે છે તે અપરાધી ઠરતો નથી, પણ જો વિશ્વાસ નથી કરતો તે અપરાધી ધરી ચૂક્યો છે. આ પ્રભુ યેશુ ખ્રિસ્ત પર જો આપણે વિશ્વાસ કર્યો નથી તો તમે અને હું અપરાધી ઠરી ચૂક્યા છે, કારણ કે એક જ માર્ગ, એક જ સત્ય અને એક જ જીવન એ તો પ્રભુ યેશુ ખ્રિસ્ત છે. અને એના દીકરા પ્રભુ યેશુ ખ્રિસ્ત પર જેટલા વિશ્વાસ કર્યો છે તેનો કહે છે કોઈ જાતનો ન્યાય કરવામાં આવશે નહીં અને કહે છે અનંત જીવનની એક ખાતરી છે. પણ પ્રભુ શ્રી કૃષ્ણ સાથે સાથે કહે છે કે અપરાધી થવાનું કારણ છે કે જગતમાં અજવાળું આવ્યા છતાં માણસે અજવાળા કરતા અંધારું વધારે ચાહ્યું. પ્રભુ શ્રી ખ્રિસ્ત પોતે પ્રકાશીને આ જગતમાં આવ્યા પણ એ જગતે એને કહે છે જાણ્યો નહીં, જાણ્યો ને એટલું જ નહીં પણ કહે છે વદસના મરણ સુધી એને કહે છે એ લોકોએ ત્યાં છોડી દીધો અને કહે છે એનું મરણ એ તમારા અને મારા પાપને માટે થયું. કેમ કે જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાને દ્વેષ કરે છે અને પોતાના કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. જો ઈસુ પ્રકાશ છે, જો ઈસુ માર્ગ છે, જો ઈસુ સત્ય છે, જો ઈસુ જીવન છે અને જો તમે એની પાસે આવો તો તમારા અને મારા પાપ તેની આગળ કહે છે ઉઘાડા થાય છે. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે એના લોહીની મારફતે તમને અને મને એ પાપ રહિત કરવા, નિર્દોષ જાહેર કરવા માટે એ તૈયાર છે. પણ ક્યારે? કે જો તમે અને હું એની પાસે આવીએ તો. જે સત્ય છે તે પોતાના કામ દેવથી કરાય છે એ પ્રગટ થાય તે માટે અજવાળા પાસે આવે છે. જેટલાએ પ્રભુ શ્રી કૃષ્ણનો સ્વીકાર કર્યો એ સગળાને તેણે અનંત જીવનની ખાતરી આપી છે. પ્રભુનું મિશન એક જ હતું અને એ મિશન કે કોઈ પણ પાપી માણસ એનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. બાપની પાસેથી સગળું છોડીને આવ્યો એ સારું કે તમારું અને મારું તારણ થાય. હું પ્રભુ શ્રી કૃષ્ણનો આભાર માનું છું, મિશનરીઓનો આભાર માનું છું કે જ્યારે આપણા બાપ દાદાઓ ભારતની અંદર અન્ય દેવ દેવીની પૂજા કરતા હતા ત્યારે તેમાંથી આપણને એને ખણી કાઢ્યા અને આપણને આ ખડક પર લાવીને એને ગોઠવ્યા છે. પ્રભુ તેના લોકોને માટે જે કામ કરે છે તેના માટે આપણે આભાર માનીએ છીએ. બાઇબલમાં નિકોદિમસ માટે બહુ જ ઓછું આપણે સાંભળીએ છીએ, પણ નિકોદિમસનું મિશન તમને ખબર છે? નિકોદિમસનું મિશન એ બહુ અજાયબ જેવું મિશન હતું અને એ જ્યાં હતો ત્યાં રહીને એ પ્રભુનું કામ કરવા માંગતો હતો. અને તમે જુઓ તો ત્યાં આગળ કહે છે કે નિકોદિમસ જ્યારે પ્રભુ યેશુ ખ્રિસ્તને કહે છે એનો ન્યાય કરવા માટે કહે છે એને પ્રસંગ આપતા ન હતા ત્યારે ત્યાં આગળ એ કહે છે વળી નિકોદમસ જે પહેલા યોહાને લખેલી સુવાર્તા અને તેના 7:51 કહે છે માણસનું સાંભળવા કરતા અને તે કરે છે તે જણાવ્યા વિના આપણું નિયમશાસ્ત્ર ન્યાય તેનો ન્યાય ઠરાવે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન્યાયશાળામાં આવ્યો ત્યારે કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે એવો કોઈ એ લોકોએ પ્રસંગ રાખ્યો ન હતો કે જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની વકીલાત કરે. અને ત્યારે નિકોદેમસ કહે છે ત્યાં સભાની વિરુદ્ધ એને ઉભો રહે છે અને કહે છે કે તમારું અને મારું નિયમશાસ્ત્ર મૂસાનું નિયમશાસ્ત્ર શું એમ કહે છે કે એને સમય આપ્યા વગર આપણે એનો ન્યાય કરીએ કહે છે. અને ઘણા લોકો એને કહ્યું કે તું પણ કહે છે વિધર્મી છે. ત્યાં આગળ તને ઉત્તર આવ્યો તેવા તને ઉત્તર આપ્યો કે તું શું ગાલિલનો છે, શોધ કરીને જુઓ કે કોઈ પ્રબોધક ગાલિલમાંથી ઉત્પન્ન થવાનો નથી. આ એની કબૂલાત હતી, આ એની બોલ્ડનેસ હતી, આ એની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જે માન હતું તે ત્યાં પ્રગટ થાય છે. અને બીજી બોલ્ડનેસ ત્યાં આગળ આવે છે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ થાય છે, હજુ એક ક્રોસ પર ત્યાં આગળ ટંગાયેલો છે, ત્યારે કહે છે નિકોદેમસ કહે છે એના મિત્ર જોસફ અમીરાજને લઈને આવે છે અને પિલાતને કહે છે કે મને તેનું મૂળદું આપ કે હું તેનું દફન કરું. આ એની બોલ્ડનેસ હતી, આ એની પાસે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જે શીખ્યો એનું મિશન હતું. કદાચ એને બહુ જ ઓછું બાઇબલમાં નિકોદેમસને માટે આપણે વાંચીએ છીએ, પણ નિકોદેમસે જે કંઈ કર્યું છે એનો ભાઈ કે જે ઇતિહાસકાર હતો અને જો તમે એમાં વાંચો તો એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે ઘણા બધા કામ કર્યા છે. કદાચ એને મારી અને તમારી પાસે બાળજીને સુવાર્તા પ્રગટ કરવા માટે સમય ન હોય, મિશનરી તરીકે આપણી પાસે જવાનો કોઈ સમય ન હોય, પણ તમારી પાસે અને મારી પાસે આ નિકોદેમસની જેમ બોલ્ડનેસ તો હોવી જરૂરી છે. જ્યાં પ્રસંગ મળે ત્યાં પ્રભુના માટે ઊભા રહેવાની, તેના પક્ષમાં રહેવાની એ તમારી અને મારી જરૂર છે, કારણ કે એ આપણું કામ છે. જગતને આજે નિકોદેમસના જેવા લોકોની જરૂર છે. કદાચ એને આવ્યો એને જાહેરમાં આપણે કોઈ જગાએ વાંચતા નથી કે તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો, પણ પાછળનો ઇતિહાસ કહે છે કે એની મારફતે તેણે ઘણા બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા આપી હશે એ જાણવા આપણે મળે છે. પ્રભુ આપણને એવી બોલ્ડના અને એના તરફ માન અને તેના કામ કરવા માટે પ્રભુ આપણને પરાક્રમ આપે કે જેથી કરીને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મિશન છે કે કોઈ પણ આત્મા એ નાશમાં જાય રહી પણ એ અનંત જીવન પામે, એ અનંત જીવનમાં આપણે ઘણા પાપીઓને લઈ આવીએ, તેના માટે પ્રભુ તમને અને મને એની જે બોલ્ડનેસ છે એ બોલ્ડનેસ આપણને આપે. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો.